એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગ્રેહામ ગ્રીનની એક ખૂબ જ, કેવી કહેવાય, મનને હચમચાવી દેતી નવલકથા વિશે, ધ હાર્ટ ઓફ ધ મેટર.
હા, નમસ્કાર. ગ્રેહામ ગ્રીન એટલે 20મી સદીના બહુ મોટા ગજાના લેખક, અને આ નવલકથા ધ હાર્ટ ઓફ ધ મેટર એ ખરેખર, જેમ તમે કહ્યું, એમ હચમચાવી દે તેવી છે.
બિલકુલ, એમની લેખન શૈલી જેવી છે નહીં? શ્રદ્ધા, શંકા, વફાદારી, વિશ્વાસઘાત, આ બધાની વચ્ચે ઝૂલા ખાતા પાત્રો.
અને ખાસ કરીને આ નવલકથામાં એ પ્રેમની વાત નથી કરતી એટલી, એટલી દયાની વાત કરે છે. પણ કેવી દયા, એકદમ વિનાશક.
હા, એ મુદ્દો તો બહુ જ રસપ્રદ છે. પણ એના પર આવીએ તે પહેલાં થોડું વાર્તાના સેટિંગ વિશે જાણીએ. ગ્રીનની વાર્તાઓમાં વાતાવરણનું બહુ મહત્ત્વ હોય છે.
ચોક્કસ. આ વાર્તા બને છે બીજા વિશ્વયુદ્ધ વખતે. સ્થળ છે પશ્ચિમ આફ્રિકાની એક બ્રિટિશ કોલોની, લગભગ સિયેરા લિયોન જેવી જગ્યા જ્યાં ગ્રીન પોતે રહ્યા હતા.
ઓ, એટલે અમદત અનુભવ પણ છે.
હા, અને એ વાતાવરણ કેવું, અસહ્ય ગરમી, ભેજ, સતત માંદગીનો ડર, અને ગોરાઓનો નાનો સમુદાય જ્યાં ગપસપ, અવિશ્વાસ, એકલતા, બધું જ છે. ગ્રીન અને ગ્રીનલેન્ડ કહેતા.
ગ્રીનલેન્ડ કટાક્ષમાં.
હા, ભૌતિક અને કદાચ આધ્યાત્મિક કબર જેવી જગ્યા. આ ભૌતિક ગૂંગળામણ જ પાત્રોની અંદરની ગૂંગળામણનું પ્રતીક બની જાય છે આગળ જતા.
અને આ જ વાતાવરણમાં આપણું મુખ્ય પાત્ર છે મેજર હેનરી સ્કોબી, પોલીસ અધિકારી.
હા, ડેપ્યુટી કમિશનર. 15 વર્ષથી નોકરી કરે છે, પ્રમાણિક છે. લોકો એને સ્કોબી ધ જસ્ટ કહે છે, ન્યાયી સ્કોબી.
પણ છતાં પ્રમોશન નથી મળ્યું એને.
ના, અને એ વાતની હતાશા એના મનમાં ક્યાંક છે. પણ એની મોટી સમસ્યા એ નથી, એની પત્ની લુઈસ.
હા, લુઈસ એ ખુશ નથી, બરાબર ને?
બિલકુલ નહીં. એને આ કોલોનીનું જીવન ગમતું નથી. એને કવિતા, સાહિત્ય, સંસ્કૃતિમાં રસ છે, પણ આ વાતાવરણમાં એ બધું અસ્થાને લાગે. એની નાખુશી સ્કોબી માટે સતત એક એક બોજ જેવી છે.
અને સ્કોબી એના માટે પોતાને જવાબદાર માને છે.
બરાબર. અહીંથી જ પેલી દયાની વાત શરૂ થાય છે. એ લુઈસને દુઃખી જોઈ શકતો નથી, એને ખુશ કરવા માંગે છે.
અને એટલે જ એ પહેલું ખોટું પગલું ભરે છે, લોન લેવાનું.
હા, લુઈસને અહીંથી દૂર દક્ષિણ આફ્રિકા જવું છે. સ્કોબી પાસે પૈસા નથી, બેંક ના પાડે છે, એટલે એ જાય છે યુસુફ પાસે.
યુસુફ, પેલો શંકાસ્પદ વેપારી.
હા, સિરિયન વેપારી જેના પર હીરાની દાણચોરીના આરોપ છે. એની પાસેથી સ્કોબી ઊંચા વ્યાજે પૈસા લે છે. એ જાણે છે કે આ ખોટું છે, પણ લુઈસને દુઃખી ન થવા દેવાની દયા એને આ કરવા પ્રેરે છે. આ એની પ્રામાણિકતાના બખતરમાં પડેલી પહેલી તિરાડ.
નાની લાગે પણ ગંભીર તિરાડ. એવું લાગે છે કે સ્કોબીનો અસલી સંઘર્ષ તો એના મનમાં જ ચાલી રહ્યો છે.
100%. આખી નવલકથા એના આંતરિક યુદ્ધની જ વાત છે. બહારના સંજોગો તો ફક્ત યુદ્ધને વધુ ઉગ્ર બનાવે છે.
લુઈસ તો જાય છે દક્ષિણ આફ્રિકા, પછી શું થાય છે?
થોડો સમય શાંતિ જેવું લાગે છે, પણ પછી એક ઘટના બને છે. એક જહાજ ડૂબી જાય છે અને એના બચી ગયેલા લોકો કોલોનીમાં આવે છે.
હા, અને એમાં હેલેન રોલ્ટ હોય છે.
બરાબર. હેલેન રોલ્ટ એક યુવાન વિધવા. જહાજ ડૂબવામાં એનો પતિ મૃત્યુ પામ્યો છે. એ ખૂબ જ આઘાતમાં છે, નાજુક, લગભગ બાળ સહજ. એની પાસે એક ટપાલ ટિકિટોનું આલ્બમ છે, જાણે ખોવાયેલું બાળપણ.
અને સ્કોબીને ફરી પેલી દયા આવે છે.
હા, એને હેલેન પર અનહદ દયા આવે છે. એનું રક્ષણ કરવાની, એની સંભાળ રાખવાની તીવ્ર ઈચ્છા થાય છે.
અને આ દયા
પ્રેમ સંબંધમાં પરિણમે છે.
હા,
કદાચ એને લુઈસ સાથેના સંબંધની જે ગૂંગળામણ હતી એમાંથી આ એક પ્રકારની મુક્તિ લાગે છે. હેલેનની જરૂરિયાતો વધુ સીધી સરળ છે, પણ આ પણ એક જાળ જ સાબિત થાય છે.
કેવી રીતે?
હેલેન સ્કોબી પર નિર્ભર બની જાય છે, અને સ્કોબી હવે એને પણ દુઃખ પહોંચાડવા માંગતો નથી. એ હવે બે સ્ત્રીઓ પ્રત્યેની જવાબદારીની લાગણી અને પેલી દયા એના બોજ નીચે વધારે ને વધારે દબાતો જાય છે.
અને પેલો યુસુફ એ આનો ફાયદો ઉઠાવે છે.
યુસુફ બહુ ચાલાક છે, એ બધું જાણે છે, સ્કોબી અને હેલેનના સંબંધ વિશે પણ.
ઓ,
એટલે એ સ્કોબીને બ્લેકમેલ કરે છે. એક શંકાસ્પદ પોર્ટુગીઝ જહાજ આવે છે, એના કેપ્ટનનું શંકાસ્પદ મૃત્યુ થાય છે, યુસુફ આ બધાનો ઉપયોગ કરીને સ્કોબીને હીરાની દાણચોરીમાં મદદ કરવા દબાણ કરે છે.
એટલે કે કસ્ટમમાંથી કંઈક પસાર કરાવવાનું.
હા, એક સીલબંધ પેકેજ. અને સ્કોબી ફસાયેલો અને અપરાધભાવથી પીડાતો સંમત થઈ જાય છે. હવે એ યુસુફની જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો છે. ન્યાયી સ્કોબી હવે એક ગુનાનો ભાગીદાર છે.
આ તો ખરેખર એક પછી એક ભૂલ એને વધુ ઊંડા ખાડામાં ઉતારી રહી છે. પણ સૌથી મોટી કસોટી તો હજુ બાકી હતી ને, જ્યારે લુઈસ પાછી આવે છે.
હા, એ સ્કોબીના પતનનો ક્લાઇમેક્સ છે. લુઈસ પાછી ફરે છે, થોડી બદલાયેલી, વધુ આત્મવિશ્વાસુ, અને હવે એને સ્કોબી સાથે સારું કેથોલિક જીવન જીવવું છે.
અને એની પહેલી માંગ?
પહેલી માંગ સાથે ચર્ચ જવું અને પવિત્ર સંસ્કાર એટલે કે હોલી કમ્યુનિયન લેવું.
અને અહીં સ્કોબી માટે ધર્મસંકટ ઊભું થાય છે, કારણ કે એ કેથોલિક છે.
હા, અને કેથોલિક નિયમ મુજબ જો તમે વ્યભિચાર જેવા નશ્વર પાપ મોર્ટલ સિનની સ્થિતિમાં હો તો તમે એની કબૂલાત કર્યા વિના અને એમાંથી બહાર આવવાનો ઈરાદો કર્યા વિના કમ્યુનિયન ન લઈ શકો.
પણ સ્કોબી તો હેલન સાથેના સંબંધમાં છે.
બરાબર, અને એ હેલનને છોડી શકે એમ નથી. એને ડર છે કે હેલન ભાંગી પડશે. એને પીડા આપવા નથી માંગતો.
અને લુઈઝને ના પણ નથી પાડી શકતો, કારણ કે એનાથી લુઈઝ દુઃખી થશે.
એટલે ફરી એઝબંધ. બે સ્ત્રીઓને પીડાથી બચાવવી કે ભગવાન સાથે વિશ્વાસઘાત કરવો.
અને એ શું પસંદ કરે છે?
એ સૌથી ખરાબ રસ્તો પસંદ કરે છે. એ એક અધૂરી અપ્રમાણિક કબૂલાત કરવાનો પ્રયાસ કરે છે. અને પછી જાણી જોઈને નશ્વર પાપની સ્થિતિમાં હોવા છતાં કમ્યુનિયન લે છે.
સેક્રિલેજ, ધર્મનિંદા.
હા, એના માટે આ માત્ર નિયમ તોડવા બરાબર નથી. આ એના પોતાના ભગવાનનું, જેમાં એ ખરેખર માને છે, એનું સીધું અપમાન છે. જાણે એ બીજાને બચાવવા પોતાને નરકમાં ધકેલી રહ્યો હોય. એની દયા હવે ગર્વનું વિકૃત સ્વરૂપ લઈ ચૂક્યું છે.
આ તો આ પગલું ભર્યા પછી તો એ અંદરથી તૂટી જ ગયો હશે
પૂરેપૂરો. એ હવે પોતાને હંમેશા માટે નર્કનો અધિકારી માને છે. જીવન હવે જૂઠાણા, છેતરપિંડી અને સતત આંતરિક પીડાનો સિલસિલો બની જાય છે.
અને હજુ કંઈક બાકી હતું, પેલો નોકર અલી.
હા, અંતિમ અને કદાચ સૌથી કરુણ વિશ્વાસઘાત. અલી, જે 15 વર્ષથી એનો વફાદાર નોકર રહ્યો હતો, યુસુફેને એક કાવતરામાં ફસાવે છે. અને સ્કોબી શંકા અને પેરાનોયામાં એટલો ડૂબી ગયો છે કે અજાણતા અલીને યુસુફના માણસોના હવાલે કરી દે છે અને એ લોકો એની હત્યા કરી નાખે છે.
ઓહો મારા ભગવાન, એક નિર્દોષ માણસનું મૃત્યુ એના કારણે.
હા, આ ઘટના સ્કોબીને સંપૂર્ણપણે તોડી નાખે છે. એને ખાતરી થઈ જાય છે કે એનું અસ્તિત્વ જ ઝેરીલું છે. એ જ્યાં જાય છે ત્યાં ભ્રષ્ટાચાર અને પીડા જ ફેલાવે છે.
અને એટલે અંતિમ નિર્ણય લે છે.
હા, એને લાગે છે કે લુઈસ અને હેલનને મુક્ત કરવાનો અને પોતે ભગવાનનું અપમાન કરવાનું બંધ કરવાનો એક જ રસ્તો છે,
આત્મહત્યા.
હા, પણ એ પણ છુપાવીને ખૂબ ચાલાકીથી પ્લાન કરે છે, જેથી કુદરતી મૃત્યુ લાગે. એન્જોયનાના લક્ષણોનો ઢોંગ કરે છે, ઊંઘની ગોળીઓ ભેગી કરે છે.
અંતિમ ક્ષણો કેવી હોય છે એની?
એ પ્રાર્થના કરવા ઘૂંટણીએ પડે છે, પણ શબ્દો નથી નીકળતા. હું પ્રેમ કરું છું એવું કંઈક કહેવાનો પ્રયત્ન કરે છે, પણ વાક્ય પૂરું નથી થતું. જાણેની આત્મા સાવ ખાલી થઈ ગઈ હોય. પછી એ મૃત્યુ પામે છે
અને કોઈને ખબર નથી પડતી.
સત્તાવાર રીતે તો એ કુદરતી મૃત્યુ જ ગણાય છે, પણ નવલકથાનો જે ખરો અંત છે એ લુઈસ અને ત્યાંના પાદરી ફાધર રેન્ક એમની વચ્ચેની વાતચીતમાં છે.
હા, એ બહુ મહત્વનું છે. લુઈસને શંકા જાય છે, નહીં?
હા, એને શંકા છે કે સ્કોબીએ આત્મહત્યા કરી છે અને એ ચિંતિત છે કે હવે નરકમાં જશે. ત્યારે ફાધર રેન્ક બહુ જ મહત્વનું વાક્ય કહે છે.
શું કહે છે?
એ કહે છે, ચર્ચ બધા નિયમો જાણે છે, પણ તે એક માનવ હૃદયમાં શું ચાલે છે તે નથી જાણતું.
હા, આ વાક્ય ખરેખર ગહન છે. એ નિયમો અને માનવીય સંવેદના વચ્ચે ની પેલી જટિલતા બતાવે છે.
બરાબર, એ સૂચવે છે કે કદાચ ઈશ્વરની કરુણા આપણા બનાવેલા નિયમો અને આપણી સમજ કરતાં ઘણી વિશાળ છે. એ સ્કોબી જેવા ભટકેલા આત્મા માટે પણ કદાચ મુક્તિનો દરવાજો ખુલ્લો રાખે છે. એ આશાની એક ક્ષીણ રેખા છે ઘોર અંધકાર વચ્ચે.
આખી નવલકથાનું કેન્દ્ર પેલી દયા જ રહી તો મુખ્ય બોધપાઠ એ જ છે કે દયા કેવી રીતે ખતરનાક બની શકે.
મને લાગે છે કે એ મુખ્ય થીમ છે. ગ્રીન આપણને સવાલ પૂછે છે કે જેને આપણે દયા સમજીએ છીએ એ ખરેખર દયા છે કે પછી એક પ્રકારનો સૂક્ષ્મ અહંકાર. સ્કોબી બીજાનું દુઃખ જોઈ નથી શકતો, એટલે એ એમને બચાવવા માટે પોતાની જાતને, પોતાની નૈતિકતાને દાવ પર લગાવી દે છે. પણ એનાથી કોઈ બચતું નથી, ઉલટું બધા વધુ પીડાય છે.
સાચી વાત છે. કદાચ સાચો પ્રેમ ક્યારેક બીજાને એમની પીડાનો સામનો કરવા દેવામાં પણ હોય, એમને સક્ષમ બનાવવામાં હોય.
કદાચ. બીજો મોટો મુદ્દો છે શ્રદ્ધાનો. સ્કોબી માટે શ્રદ્ધા એ કોઈ સહેલો આશરો નથી, એ તો એક સતત યુદ્ધ છે. એ ભગવાનમાં માને છે, પણ એનો ભગવાન જાણે એની પાસે અશક્ય માંગણીઓ કરતો હોય એવું એને લાગે છે.
ભગવાનનું મૌન પણ એને બહુ કોરી ખાય છે.
હા, ગ્રીન શ્રદ્ધાને એક આરામદાયક જગ્યા તરીકે નહીં, પણ આત્માના એક સંઘર્ષ તરીકે જુએ છે. અને એ બતાવવા માટે એમણે કેથોલિક ધર્મના માળખાનો બહુ કુશળતાથી ઉપયોગ કર્યો છે.
અને ગ્રીનની લખવાની રીત જે રીતે વાતાવરણ ઊભું કરે છે, સ્કોબીના મનમાં આપણને લઈ જાય છે,
એ અદ્ભુત છે. પેલું ત્રીજો પુરુષ મર્યાદિત પરિપ્રેક્ષ્ય. આપણે લગભગ આખી વાર્તા સ્કોબીની નજરથી, એના વિચારોથી અનુભવીએ છીએ. એટલે આપણને પણ એ જ ગૂંગળામણ, એ જ બંધિયારપણું અનુભવાય છે જે સ્કોબી અનુભવે છે.
અને પેલું પશ્ચિમ આફ્રિકાનું વર્ણન, ગરમી, ભેજ, માંદગી, ઘેદ, ઉંદરો,
એ માત્ર બેકડ્રોપ નથી, એ સ્કોબીની આંતરિક સ્થિતિનું જ પ્રતિબિંબ છે. જાણે બહારનો સડો એના આત્માના સડાને દર્શાવતો હોય. એ ગ્રીનની માસ્ટરી છે.
તો આ નવલકથા વાંચ્યા પછી કેવી લાગણી થાય? ઉદાસી, ગુસ્સો કે પછી?
ઉદાસી તો ખરી જ, ઊંડી ઉદાસી. પણ સાથે સાથે સ્કોબી માટે એક પ્રકારની સહાનુભૂતિ પણ જાગે. એના કાર્યો માટે નહીં, પણ એની જે દશા થઈ એના માટે. એ આપણને બહુ અસ્વસ્થ કરતા સવાલો સાથે છોડી દે છે.
કોઈ સહેલા જવાબ નથી મળતા.
ના, બિલકુલ નહીં. પ્રેમ શું છે? દયા ક્યારે ગર્વ બની જાય છે? જવાબદારીની હદ ક્યાં છે? શ્રદ્ધાનો અર્થ શું છે? આ બધા પ્રશ્નો મનમાં ઘૂમરાયા કરે છે.
તો આપણે એમ કહી શકીએ કે આ કથા આપણને એ શીખવે છે કે સારામાં સારા ઈરાદા પણ કેવી રીતે વિનાશ નોતરી શકે છે.
હા, અને એ પણ કે માનવ સ્વભાવ કેટલો જટિલ છે, અને નૈતિક પસંદગીઓ ક્યારે સાવ સીધી સાધી નથી હોતી.
એ આપણને માનવીય નબળાઈઓ અને શ્રદ્ધાના ઊંડા સંઘર્ષનું એક શક્તિશાળી ચિત્રણ આપે છે, જે નૈતિકતાની સરળ વ્યાખ્યાઓ પર ફરી વિચાર કરવા મજબૂર કરે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.